ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं। मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं तीर्थ समो संघ जैन धर्मोस्तु मंगलं। ओम सहजात्म स्वरूप प्रभु नमो परम गुरुराज शुद्ध चैतन्य स्वामिने प्रणमो वारंवार। नमस्कार हो हे प्रभु राजचंद्र भगवन् परम कृपाणु देव जे सर्व संतना संत जेना अनुभव बोध थी प्रगटे आत्म ज्ञान ज्ञानावतार निरग्रंथ ते राजचंद्र भगवान। वीतराग जिन मार्गवण शेष सकल उन्मार्ग राज प्रभु दर्शावियो रत्न त्रयी सन्मार्ग। अहो कृपाणु प्रभु नमो बीजा अहो महावीर। अहो कृपाणु प्रभु नमो बीजा अहो महावीर। राजचंद्र चरणे पड़ी नित नमावु शीर। श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 10 जानुआरी 2010। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરના 21મા સ્થાપના દિવસની નિમિત્તે આજે 2 દિવસનો આપણે સ્વાધ્યાય નિર્ધાર્યો છે। 2045 અને પોષવદ 11.5 આ જ્ઞાન મંદિરની સ્થાપના થઈ 21 વર્ષ પૂરા થાય છે અને આપણી સ્વાધ્યાય યાત્રાના પણ 21 વર્ષ પૂરા થાય છે। 21 વર્ષથી પ્રભુના વચનામૃતના બોધના આધાર ઉપર આપણે આત્મકલ્યાણ અર્થે અહીં સ્વાધ્યાય અને ભક્તિનું આરાધન કરી રહ્યા છીએ. વિષય છે પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીના જીવનની બાહ્ય તેમજ આભ્યંતર વિભૂતિનું દર્શન. આ વિરલ વિભૂતિ પુરુષનું બાહ્ય જીવન અને આંતરિક જીવન એના પ્રસંગ દ્વારા આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ છીએ. એમાંનો એક ભાગ એટલે કે જે આપણે બાહ્ય જીવનની વિભૂતિના પ્રસંગોનું વિચાર્યું તે આપણે જન્મોત્સવ નિમિત્તે 30 ઓક્ટોબર 2009 અને શુક્રવારે એક પાસું જીવનનું વિચાર્યું, જીવનનું બાહ્ય દર્શન. અને આજે 21મા સ્થાપના દિવસ નિમિત્તે 10મી માર્ચ અને 2010માં 10મી જાન્યુઆરી અને 2010 આપણે એમના આંતરિક જીવનનું દર્શન કરીશું. જેટલા બાહ્ય જીવનના પ્રસંગો મળી શકે એટલા આંતરિક જીવનના આભ્યંતર જીવનના પ્રસંગો દુષ્કર છે, કેમ કે જ્ઞાનીઓ એનાથી વિમુખ હોય છે. છતાં પણ એમની જે અદ્ભુત વિભૂતિઓ છે એ આપણને એમના લખાણોમાંથી એમના સમાગમીઓમાંથી એ જાણવા મળે છે. બાહ્ય જીવનનો જ્યારે આપણે વિચાર કર્યો ત્યારે આપણે એમની તીવ્ર સ્મૃતિ, શીઘ્ર કવિત્વ, અદ્ભુત લેખન, પ્રભાવી વક્તૃત્વ, અડગ નીતિમત્તા, અજોડ જ્યોતિષ, ભાવિ સંકેતની દ્રષ્ટિ, અતુલ્ય અવધાન પ્રયોગ, કષાય જય, અતિન્દ્રિય લબ્ધિશક્તિ અને પરમ ઔદાસ્યને પણ એ આપણે વિચાર્યું. આંતરિક જીવનના આપણે પાસા જ્યારે વિચારીએ છીએ ત્યારે એમનું જાતિ સ્મૃતિ જ્ઞાન, અપૂર્વ વિતરાગતા, પરમશ્રુતપણું, એમનું અંતર્યામીપણું, એમની દેહાતીત અવસ્થા, એમની અશરીરી ભાવપણેની સ્થિતિ અને એમની પરમ નિર્ગ્રંથતા, આ થોડા ઉપર આપણે યથાશક્તિ અને યથામતી વિચારણા કરીશું. ભવભૂતિ લખે છે સંસ્કૃતનો એક મહાન કવિ કે લોકોત્તરાણામ ચેતાંસી કોહી વિજ્ઞાતું હરહતી. અહો, લોકોત્તર પુરુષના આભ્યંતર ચરિત્રના રહસ્યને જાણવા કોણ સમર્થ છે. કૃપાળુ દેવે પણ એક અડધા વાક્યમાં લખ્યું કે શુક્લ અંતઃકરણ વિના મારા વચનોને કોણ સમજશે. એમણે પોતે જ એમના ચરિત્ર વિશે જણાવ્યું, આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો જોઈતો ન હતો. વાની મારી કોયલની જેમ અમે આ કાળે આ ક્ષેત્રમાં છીએ. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે પણ દુર્લભ, એવા પુરુષનો યોગ દુષ્મ કાળ એવા આ કડી કાળ પંચમ કાળમાં થયો છે. તથાપિ પરમાર સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું દુર્લભ છે. પ્રતીતિ આવવી અત્યંત દુર્લભ છે અને તે પુરુષનો નિશ્ચય રહેવો એ તો અતિ દુર્લભ છે. જ્ઞાની પુરુષની અંતરંગ દશા એ જ એમનું સર્વસ્વ છે, એ જ એમનું ચારિત્ર છે. જ્ઞાની પુરુષની આભ્યંતર પરિણતિ કે તેમની અંતર દશાની ઓળખથી જ જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થાય, આત્માર્થ સમજાય, પરમાર્થ માર્ગનું લક્ષ્ય થાય. મુમુક્ષુતા આવ્યા પછી પણ જીવને રોકાવાના જે 3 કારણ છે એમાંનું એક કારણ પદાર્થનો અનિર્ણય. આ આત્મ પદાર્થ એનો હજુ જીવને નિશ્ચય નિર્ણય થતો નથી. એ થવા માટે કહે છે કે મહાત્માના યોગે તેમની અલૌકિક દશાને ઓળખવી, ઓળખવાની તીવ્રતા રાખવી તો જરૂર ઓળખાશે, જો મુમુક્ષુના નેત્ર હશે તો મહાત્મા ઓળખાયા વિના રહેશે નહીં. આપણી મુમુક્ષુતા જેટલી સબળ આટલી આપણી મુમુક્ષુતા જેટલી નિર્મળ એટલા પ્રમાણમાં આવા લોકોત્તર સત્પુરુષના આભ્યંતર ચરિત્રનું આપણને દર્શન થાય અને જેટલી એમની દશાનું દર્શન થાય એટલી જ આપણી પરમાર્થ યોગ્યતા વધે. એટલો જ આપણને આત્માર્થ સમજાય, એટલો જ આ માર્ગની પ્રતીતિ આવે, માર્ગ સરળ અને સુગમ થાય. કૃપાળુ દેવે પૂજ્ય પ્રભુશ્રીને મંત્ર આપ્યો, એ તો સૌભાગ્યભાઈ દ્વારા મોકલાવી દીધો. પછી મેળાપમાં પ્રભુશ્રીએ કહ્યું કે આ મંત્રનું રહસ્ય શું? કૃપાળુ દેવે કેવું સરસ સમજાવ્યું છે. એ કહે છે, એ રહસ્ય સમજાવતા પ્રભુશ્રી લખે છે એની નોંધમાં કે એ રહસ્ય સમજાવતા એક કૃપાળુ નાથે કહ્યું કે સર્વ જ્ઞાનીઓનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે જ ઉપાસવા યોગ્ય છે. બાહ્ય દ્રષ્ટિથી ગુરુ ભક્તિ કે ગુરુ પ્રત્યે દ્રષ્ટિ રાગ નહીં, પણ પરમ ગુરુના સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં તન્મયતારૂપ અભેદ દ્રષ્ટિ અને અભિન્ન ભાવ એ જ ઉપાસવા યોગ્ય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના મંત્ર ગમે તે વ્યક્તિને લગાવવાના નથી, એ તત્વ સાથે, એ શુદ્ધ ચૈતન્ય સાથે સંકલિત છે. ગુરુ ભક્તિ કે ગુરુ પ્રત્યેનો દ્રષ્ટિરાગ એ વર્જ્ય છે. આ રહસ્ય પ્રભુશ્રીને એમણે આપ્યું. આ સ્થિતિની અંદર આવી સ્થિતિ છે. એ કે છે, અનાદિકાળનો આ આત્મા પરિભ્રમણ કરતા કરતા અહીંયા વિશ્રાંતિ લેવા આવ્યો અને ફરી સપડાયો છે. એને એમ થાય છે કે આ કાળમાં જન્મ કેમ થયો? આવી નિર્ગ્રંથ દશામાં આ વૈશ્ય વેશ જોઈને અમને પણ આશ્ચર્ય થાય છે કે આવી અંતરંગ સ્થિતિ અને બાહ્ય ઉદય આવો. પણ લખે છે પોતે જ કે મહાઅંધકારવાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણયુક્ત હશે જ, એ નિશંક છે. જુઓ સમાધાન, મહાઅંધકારવાળા આ કાળમાં આપણો જન્મ કંઈક કારણને હશે. ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. શું છે જગતના જીવોને ઉપરની જે કારુણ્ય ભાવ છે એ આપણા જન્મનો હેતુ છે. એટલે એમણે કહ્યું સ્વવૃત્તાંતમાં,
યથ હેતુ જે ચિત્ત નો સત્ય ધર્મનો ઉધાર રે, અસે અવશ્ય આ દેહથી એમ થયો નિર્ધાર રે, ધન્ય રે દિવસ આહો.
કોઈ હેતુ હશે, કોઈ ઈશ્વરીય સંકેત હશે, કોઈ એવી નિયતિ હશે, અને એ નિયતિમાં એમને જગતના જીવોની જે કરુણા છે એ છે. કૃપાળુ દેવનું જીવન આપણને કેટલું ઉપકારી છે, એમના પ્રત્યેનો આપણો ભાવ કેવો ઉત્કૃષ્ટ હોવો જોઈએ, તો જ આપણે આ ભવિતવ્યતા સાથે જોડાય. ભવિતવ્યતો તો આ છે કે જે પુરુષનો યોગ થવો ન જોઈએ એ થયો છે, જે દેહધારીનો જન્મ આ કાળમાં આ ક્ષેત્રે ન હોય અહીંયા થયો છે, જરૂર આનું કોઈ રહસ્ય છે. એ ગેબી રહસ્યને આપણે જો જાણીએ અને આપણો તંતુ એની સાથે જોડી દઈએ તો બીજા બધા વિકલ્પને શાંત કરી દેવા જોઈએ. એકમાત્ર આ પુરુષના બોધની આરાધના કરીએ, આત્મદર્શન થયા વિના રહીએ, આવો અડગ નિશ્ચય પદાર્થનો નિર્ણય થયા વિના રહે, આશ્રય આવે તો ભવ સ્થિતિ સુધર્યા વિના રહેલી. મુશ્કેલી એ છે, એ કહે છે, ઓળખાણ થવું દુર્લભ છે, પ્રતીતિ આવવી અત્યંત દુર્લભ છે, પણ નિશ્ચય રહેવો તો અતિ અતિ દુર્લભ છે. આ નિશ્ચય નથી રહેતો, પગી જાય છે આપણે. ઘણા વિકલ્પો આવે છે, એ આપણી અપાત્રતા છે. એમના જે કાંઈ ગુણો હતા અભ્યંતર જીવન દર્શનમાં એનો ક્રમશ વિચાર કરીએ તો સર્વપ્રથમ તો જાતિ સ્મૃતિ જ્ઞાન અપૂર્વ અનુસાર એમને થયો. એ કહે છે, ઉત્કૃષ્ટ સંવેગથી કોઈ મહાત્મા પુરુષને જાતિ સ્મરણ જ્ઞાન વડે તે ગતભવને જાણી શકે છે, પણ તે જાણવું એમને ભૂતભવ પ્રત્યક્ષ અનુભવરૂપ હોય છે. જાતિ સ્મૃતિ જ્ઞાન એ મેમરી નથી, અનુભવનો પ્રકાર છે. બે પ્રકારના છે, મેમરી છે એ પ્રકારની છે, ઘણાની સ્મૃતિ પણ હોય, પણ એ સ્મૃતિ સાથે અધ્યાત્મને કોઈ સંબંધ નથી. અહીંયા એટલે પદમસિંહભાઈએ પૂછ્યું કે સાહેબજી, અમે સાંભળ્યું છે કે આપને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. તો કે હા. તો કે ક્યારે કેમ થયું એ જાણવાની વિશેષ ઈચ્છા છે. મુંબઈની અંદર ભુલેશ્વરમાં પદમસિંહભાઈ એમના સંપર્કમાં આવેલા પદમસિંહ ઠાકરસિંહ કચ્છના, એમણે પૂછ્યું. તો કે હા, અમીચંદનું મૃત્યુ થયું અને અમને આ પ્રકારનો પ્રશ્ન થયો. અમે દાદાને પૂછ્યું પણ સમાધાન મળ્યું નહીં. એમણે કહ્યું કે એમને તો હવે સ્મશાનમાં લઈ જઈને બાળી આવશે. અમને એમ થયું કે આ કેવી ક્રૂરતા કહેવાય, આવા સારા માણસને બાળી નાખવો, સ્વજનો દ્વારા જ, સંબંધીઓ દ્વારા જ. જિજ્ઞાસા વધી ગઈ, કુતૂહલતા વધી ગઈ, ઉત્સુકતા વધી ગઈ. એ કહે છે, ગામની પાદર અમે પણ સ્મશાનની અંદર પહોંચ્યા અને બાવળના ઝાડ ઉપર ચડીને જોયું અને પછી વિચારે ચડી ગયા. આ વિચાર કે અમીચંદમાં અમીચંદને લોકો સળગાવે છે, એમના જ સંબંધીઓ, એમના જ પ્રેમીઓ, તો અમીચંદમાંથી શું રહ્યું ને શું ગયું? બસ આ એક વિચાર એવો ચાલ્યો, એવો ચાલ્યો, ઊંડા ઉતરતા ગયા, પડદો ખસી ગયો. 800 ભવનું જ્ઞાન થયું, ભગવાન મહાવીર સાથેના સામીપ્યનું જ્ઞાન થયું. વચ્ચેનો 2500 વર્ષનો કાલખંડ કપાઈ ગયો. અને કે છે, એ અનુભવ અમારો જૂનાગઢમાં ગયા, ખંભાતમાં ગયા, ચરોતરમાં ગયા, જ્યાં જ્યાં ગયા ત્યાં એ વૃદ્ધિગત થયો. એટલે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ પૂછ્યું કે તમે પુનર્જન્મમાં માનો છો? તો એનો જવાબ બાકીના આપે કે હા, અમે વેદના આધારે કહીએ, આગમના આધારે કહીએ, ઉપનિષદના આધારે કહીએ, પુનર્જન્મ છે, કેમ કે અમે હિન્દુ છીએ, ભારતવાસી છીએ, પુનર્જન્મ છે. કૃપાળુદેવ કહે છે, પુનર્જન્મ છે એ હું અનુભવથી કહેવા માગું છું, હું અનુભવથી હા કહેવા માગું છું, મારો અનુભવ છે. આ જાતિ સ્મરણ જ્ઞાનનું આ સામર્થ્ય છે. એ 128ના પત્રમાં લખે છે, પર્યુષણની સ્થિતિ છે, આરાધના છે અને ક્ષમાપનાના ભાવ સાથે જાતિ સ્મરણ જ્ઞાન કેટલું જોરદાર હશે. અંતર જ્ઞાનથી સ્મરણ કરતા કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યું હોય. કેટલા ભવ કીધા, અનંત કાળના. આ જાતિ સ્મરણ જ્ઞાન, આ અનુભવ જન્ય જ્ઞાન, આ માત્ર સ્મૃતિ નથી. એ કહે છે, વારંવાર અમને વનવાસ સાંભળી આવે છે. પૂર્વે આરાધેલ સત્સંગ, એ સત્પુરુષો, એ ભક્તિ અને એ તે સ્થળોનું સ્મરણ થઈ આવે છે. તાદૃશ્ય દેખાય, અનુભવયુક્ત વસ્તુ દેખાય. ખંભાતની અંદર નગીનદાસ ગુલાબચંદ હતા, 3 ભાઈઓ, કિલાચંદ ગુલાબચંદ, પોપટલાલ ગુલાબચંદ, નગીનદાસ ગુલાબચંદ. પહેલી વાર અંબાલાલભાઈના નિમંત્રણથી ખંભાત જાય છે તો ગુલાબચંદ, નગીનદાસ 12 વર્ષના છે, એને કે ચાલ આવવું છે, સત્પુરુષ આવવાના છે. એક કુતૂહલ કે ચાલો જઈએ, સત્પુરુષ આવવાના છે તો આપણે તેડવા જવું છે. ખંભાતથી ત્યારે કંઈક ગાડી હતી ને એટલે આણંદ સુધી એ ઘોડાગાડીમાં ગયા તેડવા. અને કે છે, વિતરા અને થોડી વાર થઈ, આ નગીનદાસ એના સંસ્મરણમાં લખે છે કે છે કે કેમ નગીન, કેમ છો? આને થયું કે હજી મારી ઉંમર શું, અને આ 12 વર્ષનો હું, અને આ પુરુષને તો મેં કોઈ દિવસ જોયા હોય એવું કંઈ સ્મરણ નથી. તો કે સાહેબજી, આપે મારું નામ કેમ કહ્યું? તો કે અમે તને જોયો છે. એટલે આ કહે છે, તમે મને ક્યાંથી જોયો હોય? એકવાર હું નાવડા નામનું ગામડું છે અહીંયા જાનમાં ગયો હતો ખંભાત છોડીને, અને બીજી વાર હું ભડિયાદ નામનું ગામ છે ધોલેરામાં એની પાસે જાનમાં ગયો હતો. તમે ત્યાં આવ્યા હતા? તમે લગ્નમાં હતા? તો કે ના. તો કે હું તો ખંભાતની બાર આ સીમાડો જ પહેલી વાર જોયો. તમે કેમ જાણો છો? તો કે અમે તને જાણીએ છીએ અને તારો જન્મ જેઠ સુદમાં છે. તો કે મને તો મારા જન્મની એ ખબર નથી. નગીનદાસ લખે છે, મેં ઘરે જઈને મારી માને પૂછ્યું. તો કે હા, તારો જન્મ જ્યેષ્ઠના અજવાળિયામાં છે. કેટલા લોકો સાથેનું સામીપ્ય એને, અને એ સામીપ્ય એને બધું છુપાવી દે. જ્યાં જ્યાં ગયા ત્યાં કોઈ ને કોઈ પ્રકારનો પૂર્વનો અનુબંધ. કાવીઠામાં ગયા તો એ જ ઝવેર શેઠ, એનો પરિવાર અને એની દીકરી મણિબેન સાથેનો જે અનુબંધ હતો એ અનુબંધથી ગયા હતા. આ વાત સમજાવે છે મોતીલાલ ભાવસારને. એ કહે છે કે મોતીલાલ, અમે તો મહાવીરના અંતેવાસી હતા, થોડા પ્રમાદથી આટલું બધું ભવભ્રમણ થયું છે, પરંતુ માર્ગના કાંટા કાંકરા જાડા ઝાંખરા કાઢતા અત્યંત પરિશ્રમ લીધો છે. તમને યોગ મળ્યો છે, શું પ્રમાદમાં પડ્યા છો? શું ચૂથણા ચૂથો છો? હવે આવો યોગ મળ્યો છે પુરુષનો અને ચારે બાજુ ભમો છો? એ કહે છે કે તમે પ્રમાદ છોડી દો. એમના પત્નીનું પણ બાબતમાં કહે છે, એ પણ એટલા પૂર્વના આરાધક જીવ છે. ઈડરના મહારાજા પ્રશ્ન કરે કે સાહેબજી, કાઠિયાવાડનો કોઈ સદગ્રસ્ત મુંબઈમાં વસતો હોય અને પૈસાદાર હોય તે ફરવા જાય તો કાશ્મીર જાય સમજી શકાય, મસૂરી નૈનીતાલ જાય સમજી શકાય, પણ ઈડર શું કામ આવે? પહાડી પ્રદેશ પથ્થરીઓ દેશ. તો એણે મહારાજાને કહ્યું કે આ તમારા ક્ષેત્રની અંદર તમે જૈન ધર્મના ભગવાન મહાવીર વિશે જાણો છો? તો કે હા, એ કોઈ વાણિયાના છે, કરા ગુરુ દેવ છે. એ મહાવીર અને એના શિષ્ય ગૌતમ ગણધર એ આદિ સાથે કેટલાક શિષ્યો સાથે આ તમારા ક્ષેત્રમાં વિચરતા હતા, એ જ્ઞાની મહાત્માઓની ટોળી, અને એ વિચરતા હતા, એમાંના બધા મોક્ષે ગયા, એક રહી ગયો એ તમારી સામે ઊભો છે, એક રહી ગયો છે. આવું એને ઓળખાણ આપ્યું. અને આ તો ઈડરના મહારાજાએ તે વખતે બ્રિટિશ ગવર્મેન્ટનું ગેઝેટની મંજૂરી લઈને સ્પેશિયલ ગેઝેટ બહાર પાડ્યું છે અને ગેઝેટમાં આ બધી કથની લખી છે. પછી તો મહારાજા સાથેની ચર્ચા થાય છે, એ બધી વાત જુદી છે. અહીંયાથી આગળ ખેડાની અંદર જતા હતા તો ખંભાતના લલુ ઝવેર સાથે હતા, અને જાતે જાતા એક નેડિયું નેર જેવું આવ્યું અને અહીંયા એક કૂવો હતો. લલ્લુ અહીંયા જો, આવું નેડિયું અને આવા કૂવા, એના ઉપર ભગવાન મહાવીર બેસતા હતા અને ધ્યાન કરતા હતા. તેઓ બહુ ઊંચા હતા અને શરીરે બિલકુલ પાતળા હતા. લલ્લુ ઝવેર લખે છે 313ના પત્રમાં સૌભાગ્યને લખે છે કે સેજ સ્મરણમાં અમને વિતરાગ જેવો બોધ સહજપણે સાંભળી આવતો હતો. શ્રી તીર્થંકર આમ કહેતા હતા. તીર્થંકર વારંવાર કહેતા હતા, હે જીવો, હે જગતના જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો, સમજીને વિચારીને બુઝી શકાય છે, આત્મા છે, કહેતા હતા. એ કહે છે કે અમે લખેલી વાતો અને અમે કહેલી વાતો તમને કોઈ શાસ્ત્રમાં મળે તો ઠીક છે, નહીં મળે તો આ અમારો અનુભવ છે, અનુભવથી તમે માનજો. અને તીર્થંકરના અંતરમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. જાતિ સ્મરણ જ્ઞાનનું જોર આ પુરુષને હતું, એટલું હતું કે અત્યારે શ્રીમદ રાયચંદ તરીકે હતા કે ભગવાન મહાવીરના પ્રત્યક્ષ શિષ્ય તરીકે વિચારતા હતા. આ બધો બોધ એનો કયા પ્રકાર છે? તો ભવાનીયામાં જન્મેલા રાયચંદ કરતા ભગવાનના અંતેવાસી એનો એક શિષ્ય, એ સર્વજ્ઞ કેવડીની સમીપ જે વિચરો છે ગૌતમ ગણધરની સાથે, એવો કોઈ પુરુષ આવીને આપણને તે સમયનો બોધ આપે કે ભગવાન આમ કહેતા હતા, ભગવાન આમ કહેતા હતા, ભગવાને તત્વનું સ્વરૂપ આ સમજાવ્યું છે, જીવની સ્થિતિ આ છે, તો આપણા માટે આથી ઉત્કૃષ્ટ તીર્થંકરના સામીપ્યથી વિશેષ અનુકૂળ કાળ કયો હોય? તો હવે આત્માર્થને ક્યાં સમજવા જવું, વિચારવું પડે. આ અનુભવજન્ય અવસ્થા છે, આપણને વિચાર નથી થતો. એમણે એક ભાગવતની વાત એક પત્રમાં લખી, એમાં લખ્યું હતું કે અમૃતરૂપ વાસુદેવ ભગવાન શ્રી હરિ એ એકની જ પ્રાપ્તિ માટે અક્ષરે અક્ષર ભાગવત એનાથી ભરપૂર છે, અને તે અમોને ઘણા કાળ થયા પહેલા સમજાયું છે. ઘણા કાળ પહેલા પ્રશ્ન કર્યો સૌભાગ્ય કે આ ભાગવતની વાત લખી છે તો તમે ક્યારે વાંચી હતી? એમ ઘણા કાળ એટલે એને એમ કે આ વમાણી અમે ક્યાંક સાંભળી હશે, કોઈ કથા બથા બેઠી હશે. ભાગવતની વાત અમે આત્મજ્ઞાનથી જાણેલી છે. એની જાતિસ્મરણ જ્ઞાનના આવા આવા રેફરન્સ સંદર્ભ અનેક પ્રકારના છે. અને એ જાતિસ્મરણ જ્ઞાનના આધાર ઉપર એમનું બીજું જે પાસું છે એ પરમશ્રુતપણું, એમની જ્ઞાન દશા, તીવ્ર જ્ઞાન દશા, એનો આધાર આ જાતિ સ્મૃતિ જ્ઞાન, અનુભવજન્ય જ્ઞાન. એટલે એમણે કહ્યું કે તીવ્ર જ્ઞાન દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં. શાબ્દિક જ્ઞાન એ જુદું છે અને વાચિક જ્ઞાન પણ જુદું છે. અહીંયા દશા સાથે સંબંધ છે. જ્ઞાન દશા વિના વિષય કષાયોનું નિર્મૂળપણું પણ થવું સંભવતું નથી. જ્ઞાન દશા વિના જીવ નિર્મળ ન થાય. એક પત્રમાં પ્રશ્ન છે કે વિષયો ભોગવી લઈએ એટલે પછી છૂટી જઈએ, તો કે છૂટી જશો અનેક બાંધશો. નિર્મૂળપણું શેમાંથી? કર્મનો વિચ્છેદ શેમાંથી? નિર્જરા શેમાંથી? જ્ઞાન દશા વિના ન થાય. ગમે તેટલા નિર્જરાના પ્રયત્નો, કર્મ વિદારણના પ્રયત્નો કરીએ, એમાં આધાર છે જીવની પોતાની દશા કઈ છે એના આધાર ઉપર. એના આધાર ઉપર સકામ અને અકામ નિર્જરાના ભેદ છે. એટલે કહ્યું છે પત્રમાં, એક 1917 પત્રમાં લખ્યું છે કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે. આ તીવ્ર જ્ઞાન દશા, આ જાતિસ્મરણ જ્ઞાન થાય એને કારણે કઈ વસ્તુનું પરિણામ આવે તો કે શ્રુત અનુભવ અને વધતી દશા. આ શ્રુત અનુભવ છે. આટલા હજારો શાસ્ત્રો વાંચ્યા નથી એટલે મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને કહે છે કે જુદી જુદી ભાષાના જે મૂળ શાસ્ત્રો છે એના રહસ્યો કયા છે? એ કહે છે કે અમને આવી એકેય ભાષાનું જ્ઞાન નથી, એમ માનીને તમને અમારું કહેવું અમાન્ય ઠરાવશો તો તે ન્યાયની વિરુદ્ધ જવા જેવું થશે. 17-18 પ્રશ્નો ભાષાનામાંથી ગૂઢ રહસ્યોવાળા મંત્રો એમને મૂકવામાં આવ્યા. લોમ વિલોમ સ્વરૂપે એમને એમનું આખું સરળ બદ્ધ સૂત્ર શ્લોકનું ગ્રંથિત કરી આપ્યું. ખંભાતની અંદર અંબાલાલભાઈ બોલાવે છે, મુનિશ્રીને દર્શન કરવાની ઈચ્છા છે એટલે સર્વપ્રથમ જાય છે. ત્યારે તો લઘુરાજ સ્વામીના ગુરુ હરખચંદજી મહારાજ અને 6-7 મુનિઓ બધા ઉપાશ્રયમાં છે અને અંબાલાલભાઈ પરમ કૃપાળુ દેવને ઉપાશ્રયમાં લઈ જાય છે. અને ત્યાં જે પ્રકારે મુનિશ્રીએ કૃપાળુ દેવનો મહિમા કંઈક કહ્યો હશે હરખચંદજી મહારાજને, ગુરુ મહારાજને તો ઘણી શંકા છે. એટલે એને પ્રશ્ન કર્યો કે આ કાળમાં ક્ષયિક સંકેત હોય? અને કૃપાળુ દેવ કહે છે કે તમે શું માનો છો? તો કે ન હોય. કેમ? ક્યાંય કહ્યું? હા, કે શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં લખ્યું છે? ઠાણાંગમાં. મંગાવો ઠાણાંગ. ઠાણાંગ મંગાવ્યું અને કહ્યું વાંચો 10મો અધ્યાય ઠાણાંગનો કાઢી અને એના અર્થ શું થાય એ હરખચંદજી મહારાજને સમજાવ્યા. હરખચંદ મહારાજે કહ્યું કે મને આ ભાવ લક્ષમાં આવ્યા નહોતા. બહુ પ્રસન્નતા થઈ, બહુ પ્રસન્નતા થઈ. પછી એણે શ્રુત કૃતાંગ નામનું શાસ્ત્ર સુયગણાંગ, એની અંદર અમુક ફાટી ગયા હતા, ગુંદરથી ચોંટાડેલા અક્ષરો આડાવડા થઈ ગયા હતા. એણે કહ્યું દેવકર્ણજીને કે લો ને, આપણે અમને પૂછીએ, જ્ઞાની પુરુષ આપણને અહીંયા મેળવી આપે, આપણો શાસ્ત્ર સ્વાધ્યાયમાં આ એક વ્યવધાન થાય છે. કૃપાળુ દેવે એ જોઈ અને એના અક્ષરો લખાવી અને આખો મેળ કરી આપ્યો અને સુંદર સુસૂત્રબદ્ધ આગળ પાછળની બધી ગાથાઓ મેળવતા સમાપ અને સપ્રમાણસર લાગ્યો. પછી દેવકર્ણજીને તો વિકલ્પ આવી ગયો. એણે 22 અને 23 ગાથા કાઢી એની, એ સૂત્રની, અને કહ્યું કે સાહેબ આની અંદર કંઈક કાં તો મુદ્રણ દોષ છે અને કાં તો લેખન દોષ છે. શું છે? તો કે આમાં લખ્યું છે કે મિથ્યાત્વીની ક્રિયા સફળ અને સમકીતીની ક્રિયા અફળ, આવું કેમ બને? આમાં કંઈક ભૂલ થાય છે સાહેબ. કૃપાળુ દેવે વિચાર કરીને કહ્યું મુનિઓ એનો ભાવ ગ્રહણ કરો, એમાં કોઈ લેખન દોષ નથી, કોઈ મુદ્રણ દોષ નથી, જે છે એ બિલકુલ વ્યવસ્થિત છે, યથાર્થ છે. શું? તો કે કોઈ પણ ક્રિયાનું ફળ શુભ અથવા અશુભ થાય જ. એટલે મિથ્યાત્વની ક્રિયામાં શુભ અને અશુભ કર્મનું ફળનું બેસવું છે, પણ સંકિતની ક્રિયામાં કર્મનું ફળ બેસતું નથી એટલે એને અફળ કીધી છે. આત્મસિદ્ધિમાં કહે છે,
તેહ શુભાશુભ છે બેતા ઉપજે મોક્ષ સ્વભાવ.
આ શુભાશુભ છે એ બંને છેદાઈ જવા જોઈએ. સંકિતિને હવે શુભાશુભ ભાવથી પર કેવળ શુદ્ધ ભાવનું ચિંતન હોય છે, એટલે એની ક્રિયામાં શુદ્ધ ભાવનો પ્રવાહ આધાર બળ શુદ્ધ ભાવનું હોય છે. હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય છું, આવી જાગૃતિ સાથે સંકિતિનો પરમાર્થ માર્ગનો પુરુષાર્થ હોય છે. કોઈ પણ પ્રકારની બીજી લોકની આકાંક્ષા હોતી નથી.
મુંબઈની અંદર પંડિત ગોપાળદાસ બરૈયા
એ ગોમઠસારના અભ્યાસુ એ લઈને પરમ કૃપાળુદેવ પાસે આવ્યા અને કહ્યું કે તમે આની જુઓ. કૃપાળુદેવ કહું કે એમાં જે ભૂલ છે એ અનુવાદની ઘણી ત્રુટીઓ છે. એમને જ કર્યો છે પંડિતે. તો કે તમે આ બધું સુધારી આપો ને. તો કૃપાળુદેવ કહે છે, અમે તો શાસ્ત્ર આત્માર્થ માટે જ વાંચીએ છીએ, એ સિવાય અમારું કોઈ બીજું પ્રયોજન નથી. ગાંધીએ એને એટલી બધી ધર્મની ભીડ થઈ અને પોતાને પોતાના ધર્મની અંદર એટલી બધી શંકા આવી હતી અને તે સમયે માર્ગદર્શન આપ્યું માગ્યું તો કૃપાળુદેવે એને જે પત્રમાં માર્ગદર્શન આપ્યું છે એમાં કેટલા બધા ધર્મ અને એના મૂળભૂત શાસ્ત્રો અને એના દેવ પુરુષોની ચર્ચા કરી છે. વેદ હોય, ઉપનિષદ હોય, બાઇબલ હોય, કુરાન હોય, ગીતા હોય, રામ કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત મોહમ્મદ પૈગંબર ઈસુ પુત્ર ફિરસ્તા આ બધાની ચર્ચા કરી. કેટલું બધું એમનું પરમશ્રુતપણું કેવું હશે. કેટલાય પ્રસંગો આવે છે ઇતર દર્શનના, યોગ દર્શનવાળા, સ્વામિનારાયણ દર્શનવાળા, બીજા ત્રીજા પરમ કૃપાળુ દેવ પાસે અનેક પ્રકારના પ્રશ્નો લઈને આવે છે. પ્રત્યેક વ્યક્તિ આવે ત્યારે વિરોધ સાથે આવે અને જાય ત્યારે પ્રણામ સાથે રવાના થાય. એટલું બધું એનું પરમશ્રુતપણું હતું. અમદાવાદના ગિરધરભાઈ કૃપાળુદેવ પાસે આવીને બેઠા છે. પ્રભુસિંહ લખે છે કે બે ગ્રંથ પડ્યા હતા, સુંદર વિલાસ અને કર્મગ્રંથ. ગિરધરભાઈની સાથે ગોપાલભાઈ હતા. ગોપાલભાઈ શાસ્ત્રના બહુ અભ્યાસી અને સાથે એટલા જ અભિમાની. એમણે કહ્યું, કૃપાળુદેવે પ્રશ્ન કર્યો કે કહો જૈન દર્શનની વિશેષતા શું છે, ચમત્કૃતિ શું છે? તો આ બેમાંથી કોઈ જવાબ ના આપી શક્યા. પોતે જ સમજાવ્યું કે કર્મ સિદ્ધાંત એ જૈન દર્શનની ખૂબી છે. એમાં સત્તા, બંધ, ઉદય, ઉદીરણા, અપકર્ષણ, સંક્રમણ આવી જેવી સૂક્ષ્મ કર્મની સ્થિતિ અને ભાવોનું નિરૂપણ જે જૈન દર્શનમાં છે એ અન્યત્ર ક્યાંય નથી. આ પરમ તત્વને અન્યત્ર ક્યાંય એની પૂરેપૂરી સમજણ જ નથી. આ કર્મગ્રંથ અને સુંદર વિલાસ, સુંદર વિલાસ એક અદ્ભુત અધ્યાત્મ ગ્રંથ છે પણ એમાં કેટલી ત્રુટીઓ છે, ઉણપ છે તે અમે જાણીએ છીએ. અને આ કર્મગ્રંથ છે એ કર્મગ્રંથની એક એક અંદર જણાવેલી પ્રવૃત્તિ એ બધી પ્રવૃત્તિથી અમે માત્ર માહિતગાર નથી, અમે તે પ્રકૃતિઓ અનુભવી છે અને એમાંથી પસાર થયા છીએ. અને તમને કહીએ છીએ કર્મગ્રંથને છેડે આત્મા રહે છે. જ્યાં કર્મ સમાપ્ત થાય છે ત્યાં આત્મા રહે છે. એટલું બધું એનું પરમશ્રુતપણું. ધારસીભાઈના ઘરે બેઠા હતા મોરબીની અંદર અને એક સ્થાનકવાસી મુનિ બોરવા આવ્યા અને ધારસીભાઈ એટલા બધા અભ્યાસુ કે મુનિઓને પણ શાસ્ત્રનો અભ્યાસ કરાવે. એ મુનિએ કહ્યું કે ધારસીભાઈ જરા જમીને અપાસરે આવજો ને. કાં? તો કે આજ ગાંગેય ભાંગા અણગા, ગાંગેય અણગારના ભાંગા સમજવા છે, સમજાતા નથી, પકડાતા નથી. અને એ તો મુનિ બોરીને ચાલી ગયા અને ધારસીભાઈ એના ભોજનમાં જરા બેઠા હશે, અડાવડા થયા, બહાર ગયા. કૃપાળુદેવે કાગળ લીધો. એ કાગળની અંદર ગાંગેય અણગારના ભાંગા એનું અદ્ભુત રહસ્ય એ કાગળની અંદર બધું લખી નાખ્યું અને કાગળ વાળી અને જે ચોપડી ધારસીભાઈ લઈ જવાના હતા ઉપાસભાઈ એમાં મૂકી દીધો.
કેમકે જાણતા હતા. અને થોડી વાર પછી ઘરમાં બકરી આવી તો બકરી ઓલી ચોપડી લઈને ભાગી, એટલે ધારસિંહભાઈ પાછળ દોડ્યા તો એ ચોપડીમાંથી ઓલો કાગળ પડી ગયો. પડી ગયો એટલે ધારસિંહભાઈએ ન્યાયાધીશ હતા, વાંચો, ઓહો મને આ ખબર નથી ગાંગે અણગારના ભાંગા અને એનું આ રહસ્ય, અને મારે મુનિને સમજાવવા જવાનું છે. એને જોયું આ લખે કોણ, તરત એને ખ્યાલ આવી ગયો કે બાળ મહાત્મા આ લખીને ચાલી લાગ્યા. કૃપાળુદેવની તો ઉંમર ત્યારે 14-15 વર્ષની, વધારે નહીં. આ લખીને આવું અદ્ભુત શાસ્ત્રોના પરમ રહસ્યો, આ પરમ સ્વરૂપપણું, એ કૃપાળુદેવને આ જાતિસ્મરણ જ્ઞાનનું જોર, એનાથી એનામાં પરમ સ્વરૂપપણું અને તીવ્ર જ્ઞાન દશા હતી. એના અર્થ લખી દીધા. ધારસિંહભાઈ લખે છે, ત્યારથી મેં એમને મારા ગુરુ માનવાનું શરૂ કર્યું. જ્યાં શાસ્ત્ર જ્ઞાન, જ્ઞાનનું ફળ વૈરાગ્ય, વિરતિ. જો કોઈ કે અમે જ્ઞાની છે અને વિરતિ ન હોય તો જ્ઞાનનું ફળ વિરતિ છે. એટલે જ્ઞાનસ્ય ફલમ વિરતિ, અદ્ભુત વૈરાગ્ય અને વિતરાગતા એ કૃપાળુ દેવના આભ્યંતર જીવનનું પાસું. જેમ પરમ સ્વરૂપપણું, તીવ્ર જ્ઞાન દશા, અને એનું કારણ જાતિસ્મરણ જ્ઞાન, પૂર્વનું આવું અનુસંધાન નહીં, અનુભવ સહિતનું અનુસંધાન, એવો અપૂર્વ અનુસાર લખ્યો છે. શબ્દ અપૂર્વ મૂક્યો છે કે એ સામાન્ય રીતે ન હોય. જાણનાર તો ઘણા છાપામાં આવે ને દર કંઈક ને કંઈક ઘટના આવતી જ હોય કે આ આ જાણતો હતો ને આ આ જાણતો હતો. એ જાણવા સાથે કોઈ જીવનું કલ્યાણ ન થાય. ગાંધીજી લખે છે કે એનો વૈરાગ કેવો, તો અપૂર્વ અવસરની બે ગાથામાં એમણે જે વૈરાગ્ય ગાયો હતો એવો વૈરાગ્ય તો મેં એના જીવનમાં નિતરતો જોયો. ક્યાં જોયો? ઉત્તર સંડા ગયા હતા ગાંધીજી, ઈડર ગયા હતા, એની પેઢી ઉપર જોયો, વેપાર કરતા જોયો, વ્યવહારના વેશમાં જોયો, ગૃહસ્થીના વેશમાં જોયો. ઓહો, જે ક્ષણે એક ક્ષણે લાખોનો વેપાર કરે અને બીજી ક્ષણે અધ્યાત્મના ગહન સૂત્રોનું ચિંતન, રહસ્ય કરવા ચર્ચા કરે, અથવા તો કોઈ ન હોય તો પોતે લેખન કરે. અરે, વિતરાગ માર્ગનું પહેલું લક્ષણ છે, પહેલું કદમ છે એ વૈરાગ્ય. વૈરાગ્યની લગ્ન જેને ન હોય એને મોક્ષની પ્રાપ્તિ સી રીતે સંભાવી શકે? જ્ઞાની લખે છે મહાત્માજી કે આની એટલી બધી વિતરાગતા એમનો વેશમાં, રહેણીકરણીમાં, બોલચાલમાં, એટલી બધી સહજતા અને એટલી સાદગી, એમને કોઈ દેહદશા ઉપર લક્ષ હોય એવું પણ ક્યારેય મને તો લાગતું નહોતું. એ લખે છે કે જગતની એક પણ ચીજ પ્રત્યે એમને મોહબુદ્ધિ થઈ હોય એવું મેં નિરંતર 2 વર્ષના મારા સંપર્કમાં ક્યારેય પણ જોયું નહીં. મોહબુદ્ધિનો અભાવ, આવી તીવ્ર વિરક્તિ, વૈરાગ્ય દશા. એટલે કે છે, શ્રીમદને તો વૈરાગ્યની લગ્ની લાગી હતી, અને મને તો એમ થયું કે આની જાત વેપારીની નહીં પણ વિતરાગીની છે. કાવીઠાની અંદર ઝવેર શેઠના ઘરે મુકામ છે, અને મહેમાન આવ્યા હોય તો જરા આતિથ્ય, સરભરા વગેરે બધું હોય, પણ રસોઈ બનાવવાની અંદર લીલોતરીના 2 શાક વાપરા. હવે રસોઈ તો અંબાલાલ બનાવતા, 2 શાક વાપરા. કૃપાળુ દેવે કહ્યું કે 2 શાક શું કામ વાપરા, 1 શાક વાપરવાથી ચાલે, પણ આ ભાવ કે મહેમાન આવ્યા છે, એક ભાવે એક ન ભાવે, તો 2 હોય તો જરા 2 રોટલી વધારે ખાય. કૃપાળુ દેવે ત્યારથી જ કહી દીધું, કાલથી લીલોતરીનો ત્યાગ. 2 શાક બનાવ્યા, લીલોતરીનો ત્યાગ. આ વૈરાગ્ય, આ વૈરાગ્યની લગ્ની અદ્ભુત છે. આ સમજવા જેવો વૈરાગ્ય છે. મોક્ષ માળા રચી 16 વર્ષની ઉંમરે, સાહેબ તે વખતે આપની સ્થિતિ શું હતી? મનસુખલાલ કેરીચંદને પ્રશ્ન થઈ ગયો. તો કે તે વખતે યોગ વાસિષ્ઠની અંદર ભગવાન રામને જેવો વૈરાગ્ય હતો, એવો જે એમાં બતાવ્યો છે, એવો વૈરાગ્ય અમારા અંતરને વિશે વર્તતો હતો. લીલોતરી મોડાઈ તે પણ અમારાથી સહન થઈ શકતું નહોતું. આણંદ ઉપર ચાલતા હતા તો એક વિદેશી આવ્યા હશે, અંગ્રેજ અફસર જે કાંઈ નોકરી કરતા હશે ભારતમાં, એને જોઈને સ્ટેશન માસ્તરને કીધું કે આ કોઈ યોગીની ચાલ છે, આ કોઈ મહાત્મા વૈરાગ્યમય છે, એની ચાલમાં વૈરાગ્ય દેખાય. અષ્ટ પ્રવચન માતા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, જીવનની પ્રત્યેક ક્રિયામાં સાથેના સાધકો લખે કે હાથ ધોતા હોય તો પણ એ જાણી અપકાઈના જીવોની કેટલી બધી જૈણા રાખે છે એ તરત જોવા મળે. કૃપાળુદેવ પગલા ભરે તો કોઈ જીવ ક્યાંય ચંપાય નહીં એ તરત ખ્યાલ આવે. એ ચાલ્યા જતા હતા ને ઘાસના ભારા ઉપર એક ભાઈ બેઠા હતા તો નજર જતા કે જે ભાઈ નીચા ઉતરો, આમાં લીલોત્રીના વનસ્પતિ કાયના જીવો ચંપાય છે, જરા હેઠા બેસો. કેવી કરુણાનું આકાશ એમનું, કેટલું વિસ્તૃત અને વિશાળ છે. પણ આટલી બધી એમની આ જે છે વૈરાગ્યતા એટલી બધી, અને જ્યાં વૈરાગ્યતા હોય ત્યાં જગતના સકળ જીવો પ્રત્યેનો અદ્ભુત પ્રેમ અને મૈત્રી. પ્રેમ અને મૈત્રી એ શબ્દોનો વિષય નથી, અનુભૂતિનો છે. એવું જેવું આ જીવનું ચૈતન્ય છે એવું જ મારું છે. પ્રત્યેક જીવ એ સિદ્ધસમ છે, આ અનુભૂતિ છે અમારી, શબ્દ નથી. ઇટ્સ નોટ અ સ્લોગન, ઇટ્સ અવર ફીલિંગ, ઇટ્સ અવર એક્સપિરિયન્સ. એની વૈરાગ્ય અવસ્થામાં મુનિએ પ્રશ્ન કર્યો કે તમે વેપાર કરો છો હીરા મોતી માણેકનો, તો તમારી વૃત્તિ સ્ખલિત થાય? તો કે ના, અમે તો એને કાળકૂટ વિષ દેખીએ છીએ. વૈરાગ્ય વિના આવી ઝવેરાતને વિષ સમાન જોવી. ફરવા જાય, શું થયું? તો કે સોનાપુરીનું સ્મશાન આવ્યું, ચંદનવાડી સ્મશાન, ચોપાટીથી જઈએ મરીન લાઈન્સ તરફ. અમે તો આખી મુંબઈને સ્મશાનવત જોઈએ છીએ, મુંબઈ સ્મશાનવત લાગે. અને આખું જગત સોનાનું થાય તો તૃણવત છે, મુંબઈ સ્મશાનવત, આખું જગત તૃણવત. કેવી એમની લગ્ની હશે આ વૈરાગ્યની, એના જીવનમાં વૈરાગ્ય રોમે રોમમાં, શ્વાસે શ્વાસમાં કેટલો હશે. અમદાવાદમાં જુઠાભાઈને કહે છે, જગતને જે કરવું હોય તે કરે, અમે તો આ જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે ને એને પરત કરવા છે, ચૂકવી આપવા છે, ઋણમુક્ત થવાની જેની જિજ્ઞાસા છે. કેટલો વૈરાગ્ય છે, જગતના એક અણુ પ્રત્યે પણ રાખવાનો ભાવ નથી. અને આપણે અપરિગ્રહની વાત ગમે એટલે કરવી, એટલે કર્યા કરીએ. એક પરમાણુ પણ જગતનું હવે આ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધીમાં અમારે એને ચૂકવી દેવું છે, એવી જ એની સૌથી વાલી શ્રેષ્ઠ એવી પરમ જિજ્ઞાસા છે. ઓહો, અમદાવાદના આગાખાન મહેલની અંદર મુનિઓ આવ્યા, એને કહે છે હવે અમને બીજું કશું વેદન નથી, માત્ર વિતરાગતાનું વેદન છે. અમારા માને વિતરાગમાં ભેદ નહીં ગણશે. આ દેવકરણજી શાસ્ત્રના બહુ અભ્યાસી, એટલે હજુ એમની નિર્વિકલ્પતા થતી નથી. એને એમ કહ્યું કે ગમે તેવા જ્ઞાની હોય પણ જ્ઞાનીમાં પ્રત્યક્ષ કંચન અને કામિનીનો ત્યાગ તો જોઈએ જ, તો જ એ બહાર ન દેખાય ત્યાં સુધી આ બધું શું બેસતું નહોતું એને આ બધું. દેવકર્ણજીને કહ્યું, મુનિ આજે અમે સભામાં સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ કર્યો છે, એક ટિકિટ સરખી પણ અમારી પાસે રાખતા નથી. અને દેવકર્ણજીને થયું, આ અમારા મનની વાત આણે જાણી, શ્રી મુખેથી એણે પોતે વાત કરી કે અમે કંચન કામિનીના ત્યાગી છીએ. ઓહો, આમની નિર્ગ્રહ દશા અમે ક્યાંથી ઓળખી શકીએ? અને તરત જ ત્યાં પ્રણામ કરે છે. કાવીઠામાં ભાદરણના ધોરીભાઈ નામના એક ભગત હતા અને બહુ જ ઊંચી કક્ષાના, અને એને જ આ બધા શેઠ ને બધા માને, ધોરીભાઈ એ સત્સંગના મૌડી. તો ધોરીભાઈને બોલાવ્યા ઝવેર શેઠ, અને ધોરીભાઈની સાથે કૃપાળુદેવની વાતચીત થઈ. ધોરીભાઈ તો એક સત્સંગની અંદર પરમ કૃપાળુદેવના ચરણમાં પડી ગયા, અને એમને બહુ સરસ મજાનું ભોજન વગેરે બોલતા આવડે. તો ભરતેશ્વર ભૂપતિ ભયોરે વૈરાગી, એ એવું પદ, એની ગાથાઓ જે છે એક એક ચાલશું કે કેવો ભરતનો વૈરાગ હતો. એની કંઈ 8-10 ગાથાઓ છે, એની પાસે 17 વાર બોલાવ્યું અને બધા સભાની અંદર કીધું કે ચક્રવર્તીએ આવો વૈરાગ્ય છોડી દીધો, આપણે ઝૂંપડું છૂટતું નથી. છ ખંડનો અધિપતિ ચક્રવર્તી એ ક્ષણ માત્રમાં આ બધું છોડી દીધું, આપણે આપણું ઝૂંપડું છોડી શકતા નથી. અહીંયા એ કહે છે, જેઠાલાલ ભાવસાર, જેઠાલાલ જમનાદાસ ભાવસાર વસોના, એમને પણ આ ભાવ, વાત બધી કરે પણ એ નમસ્કાર ન કરે. એ કે એમ કઈ નમસ્કાર થાય, મુનિ હોય તો થાય, લઘુરાજ મહારાજને કરે, કૃપાળુદેવને ન થાય. લઘુરાજ મહારાજ એમ કે અમને ન કરો, તમે અહીંયા નમસ્કાર કરો, પણ આને એમ થાય કે મહારાજ તો કીએ, પણ એમ હાલે કઈ. અને એના મનની અંદર એટલે એ બહાર ચર્ચા કરતા હતા, તો બાકીના પાટીદારો એને સમજાવતા હતા કે તમે જુઓ તો ખરા, મોક્ષમાળાની રચના કરી છે, મુનિઓને બોધ આપે છે, આવી પ્રકારનો અવધાનના પ્રયોગો કર્યા છે, આ કેટલા જ્ઞાની છે, તમને હજી શું શંકા છે, આવું બધું સમજાવે છે. તે અંદરથી એક માણસ આવીને કહ્યું કે આજ્ઞા છે કે પ્રશંસા કરવાનું બંધ કરો, એવી તમને આજ્ઞા નથી, અમારે પૂજાવું નથી, મનાવવું નથી, અમને કોઈ નમસ્કારની ઈચ્છા નથી. અને પછી જ્યારે મળે છે ત્યારે એને કહે છે કે તમારે તમારા નમસ્કારને અમારે લઈને શું કરવું છે, 14 રાજલોકમાં વેરી દેવા છે, શું રાખવા છે, જગતનું એક પરમાણુ જોતું નથી, તો તમારો આવો લૌકિક નમસ્કારનો ભાવ પણ અમને ખપે નહીં, પરિગ્રહ દ્રવ્યથી નહીં, ભાવથી પણ નહીં. એ વાત પકડાવી જોઈએ કે તમે અમને માન સન્માન આપો લૌકિક દ્રષ્ટિએ, અમારે એને શું કરવું છે, એ પરિગ્રહ છે. આને મને નમસ્કાર કર્યા અને આને ન કર્યા, અમારે તો વેરી નાખવા છે, મુક્ત થવું છે, તો મનાવવું નથી, પૂજાવવું નથી, આવી કોઈ અપેક્ષા અમારી નથી. કાવીઠાની અંદર એક જીવરાજ નામના શ્રાવક આવ્યા, બિલકુલ વિરુદ્ધ, જે કાંઈ કૃપાળુદેવ માનતા હતા એના વિરુદ્ધ પ્રશ્ન લઈને આવ્યા હતા, કે આજ તો હું બરાબર એમની સાથે ચર્ચા કરી લઉં. અને વિરુદ્ધ પ્રશ્નનું જ્યારે સુંદર સમાધાન મળ્યું એટલે એટલા બધા ખુશી થયા, ભાન ભૂલી ગયા. એટલે એણે સીધું પોતાના હાથમાંથી બહુ મૂલ્યવાન વીંટી કાઢીને કૃપાળુદેવના ચરણમાં ધરી કે મને પાવન કરો, આપ આ ધારણ કરો અને મને પાવન કરો. એટલે કૃપાળુદેવે કીધું, શું સમજો છો, અમે વેપાર કરીએ છીએ જ્ઞાનનો, અને જો વેપાર કરતા હોઈએ તો શહેરમાં ન જઈએ, તમારા જેવા ગામડામાં શું કામ અહીંયા આવીએ, વસોમાં આવીને રહીએ, ન થાય. એટલે ત્યાં એક બીજો ગોપાળદાસ નામનો એક આવેલો શ્રાવક, વિદ્વાન હતો, અમદાવાદથી દર્શન કરવા. કૃપાળુદેવને એને જોતા જ ખ્યાલ આવી ગયો, મનના ભાવો જાણી લીધા છે. એટલે એમણે કહ્યું કે ગોપાળદાસ શું કરતા હતા, સાધુ ન હોય ત્યારે ઉપાશ્રયની અંદર ને બધી જગ્યાએ વ્યાખ્યાનો કરે અને એના પૈસા લે. કૃપાળુદેવને બોધ આપ્યો ગોપાળદાસને, અને લખે છે એમાં કે બોધ સવારના 4 વાગ્યા સુધી ચાલ્યો, રાતના 8 થી શરૂ થયો, સતત તેને સમજાવ્યો, આ ન કરાય, આ વિતરાગનો બોધ છે, અનંતા જ્ઞાનીઓનો છે, પૈસા લઈને આ બોધનો વેપાર ન કરાય. અને કહે છે ત્યારે જ ગોપાળદાસે પ્રતિજ્ઞા કરી કે મારી અક્ષમ્ય ભૂલ થઈ છે, હવે હું આવું કદાપી ન કરું. કોનો માલ છે આપણે વેચીએ છીએ, કોનો છે, આપણું સર્જન છે, ઇટ્સ અવર પ્રોડક્શન, નો નો નો, અનંતા જ્ઞાનીઓની જે આ વારસો છે જ્ઞાનનો, એ આપણા હાથમાં છે, આપણી યોગ્યતા પ્રમાણે, આપણી શક્તિને મતિ પ્રમાણે આપણે સમજીએ ને કોઈને સમજાવીએ, એ કે આપણી બાપની માલિકી થોડી છે. અને એવા લખીને લખે કે આ પુસ્તક ઉપર સર્વ હક આ પ્રકાશકના અને લેખકના છે, કેમ તારા બાપનો માલ છે, સેના તારા હક, ક્યાંથી સર્જન કર્યું, જ્ઞાનની ઉત્પત્તિ ક્યાંથી થઈ, અનાદિકાળથી રખડસ. જગતના જીવોને ખ્યાલ નથી, અને આજે પણ વિદેશની અંદર આ પ્રવૃત્તિ જોર કરે છે, અને આ અત્યારે લૌકિક પ્રસંગ થઈ ગયો છે, પ્રવચનો આપવા, વ્યાખ્યાનો આપવા, અને એ પૈસાથી થાય બધું. આજ નહીં, વિદેશમાં તો સ્વામી વિવેકાનંદ ગયા હતા ને, ત્યારે પણ એને એક કોઈ સદગ્રસ્તાના ઘરે કે મારે ત્યાં રહેવું, મારી બહુ ભાવના છે, અને પછી એને 3-4 પ્રવચનનું આયોજન કર્યું, પછી સ્વામીજીને ખબર પડી કે આ તો ટિકિટના પૈસા લે છે અને મારું પ્રવચન કરાવે છે અને આ કમાય છે. બહુ દુષ્ટ વૃત્તિ, જ્ઞાનીઓના જ્ઞાનનો ક્યાંય વેપાર ન થાય. ગોપાળદાસને કૃપાળુદેવે આ સમજાય અને એણે વ્યાખ્યાનના પૈસા લેવાનું બંધ કર્યું. વૈરાગ્ય વિશે પરમ કૃપાળુદેવ પોતે પોતાની ભાષા બતાવે છે, વર્તમાં લખે છે કે અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારની વિશે ક્યારેય મન મળવા દેતો નથી. સંસારની સર્વ જંજાળ પ્રત્યે કેવળ ઉદાસીનપણું વર્તે છે. વારંવાર વનવાસ જવાની ઈચ્છા રહે છે, જોકે વૈરાગ્ય તો એવો છે કે ઘરમાં અને વનમાં ઘણું કરીને આત્માને કોઈ ભેદ નથી. ઓહો, આવી સ્થિતિ, એનો અપૂર્વ વૈરાગ્ય સમગ્ર જીવનની અંદર એનું જે બળ હતું અંદરનું, એ વૈરાગ્યનું હતું. એટલે એમની કોઈ પણ કૃતિ, કોઈ પણ વ્યવહાર એને આપણે આપણી દ્રષ્ટિએ મૂલવવાનો પ્રયત્ન કરીએ તો દોષમાં પડી જઈએ. પૂછ્યું તું કે આવા પુરુષ અને તમે વેપાર કરો છો, મોતીના વેપાર અંગે પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું કે અમારે તો આ જગતનું ઋણ વેલામાં વેલું ચૂકવવું છે. લોકો લેવા માટે પ્રવૃત્તિ કરે છે, અમારી પ્રવૃત્તિ તો દેવા માટે રહે છે. જેમ બને તેમ જલ્દીથી આ જગત અને જગતના ઋણથી મુક્ત થવું છે અમારે તો. એટલે એમની વાત જે છે, એમની પ્રત્યેક ક્રિયાની અંદર આ વૈરાગ્ય છે. એવું એનું જેને વૈરાગ્ય હોય એની આત્મદશા નિર્બળ થાય, નિર્મળ થાય. આ નિર્મળ આત્મદશાનું એક લક્ષણ છે અંતર્યામીપણું. અંતર્યામીપણું ઉત્કૃષ્ટ સંયમ હોય, વિશુદ્ધ સંયમ હોય, ત્યારે વ્યક્તિ સામાના મનના ભાવ જાણી શકે. જે વિચાર છે એ અરૂપી છે, આકારે નથી એનો, પણ એનો કોઈ અપેક્ષા એક આકાર છે ઉદ્ગલ હોવાને કારણે. ભાષા વર્ગના એ ભાષામાં પરિવર્તિત થાય ત્યારે તો એ ભાવ જાણી શકે, એને અંતર્યામીપણું કહેવાય. વગર કીધે, વગર પૂછે. તો એણે સૌભાગભાઈ બીજ જ્ઞાન દેવા આવ્યા સાયલાથી, અને એણે જાણી લીધું કે આ બાપા આવે છે, શું કામ આવે છે. એટલે કાપલામાં લખીને મૂકી દીધું, અને પછી પૂછ્યું તો કે પેલા ચિઠ્ઠી વાંચી લ્યો. અને તરત ખ્યાલ આવ્યો કે જે વસ્તુ આપણે કહેવા આવ્યા હતા એ તો આ જાણે છે. બોટાદના મણીલાલે પ્રશ્ન કર્યો હતો, દીક્ષા લેવી કે નહીં. કૃપાળુદેવ એને જવાબ આપ્યો હતો, 407માં છે. પણ ત્યાર પછી એને એમ થયું કે મારે એને મળવું તો જોઈએ જ આવા પુરુષને. ઘરના લોકો રાયચંદ ગાંધીને, રતનસિંહ ગાંધી બાપાના કાકા, દઈ ના પાડે. જાઈશમાં આ રાયચંદભાઈ જાય છે, એ બધા બાવા થઈ જાય છે, જાવું નહીં. અને કૃપાળુદેવ એને કીધું હતું કે ચિંતા કરીશમાં, એ કે મળવા દેવા આવવા માંગ, તમને અમને મળવા દેવાની પરમિશન નથી આપતા, મુંબઈ નથી આવવા દેતા ઘરના લોકો. એ તો જમાનો અમન્યાનો હતો, અત્યારનો તો કોઈ છોકરો આપણને પૂછવા એનો રે તો કે નથી આવવા દેતા. મણીલાલ આખી રાત રોયા. કૃપાળુદેવને પત્ર લખીને કીધું હતું કે અમારું એ દિશામાં આવવાનું થશે ત્યારે આપણો મેળાપ થશે. અને એમાં હળમતામાં કૃપાળુદેવ આવ્યા, અને બોટાદથી બહુ નજીક. તો કૃપાળુદેવને આવ્યા અને સમાચાર મળ્યા, સૌભાગ્ય જણાવી દીધું કે પ્રભુ અત્યારે આ દિશામાં વિચરે છે. તો મણીલાલ અને એના એક મિત્ર આણંદજીને લઈને જવું છે, હળમતાલા જવું છે. એટલે બાપા કે આણંદજીને લેતા જાય, ભેગા એકલાને જ જવા દેવાનું. તો આણંદજીને લઈને એ ત્યાં હળમતાલા જાય છે, અને જેવા જોયા એવા તરત જ કૃપાળુદેવે એને બોલાવ્યો. મણીલાલ કે હું બાજુમાં જઈને બેઠો. અને પછી મણીલાલ ઘરેથી નીકળો ત્યારે નિયમ કરીને નીકળો કે આજે કૃપાળુદેવ મારા મનનો ખુલાસો કરે પછી જ અન્ન પાણી વાપરવા. આણે તો અભિગ્રહ લઈ લીધો હતો. એ જેને બેઠો, બોધ ચર્ચા ચાલી, લાંબી ચાલી, સમયનું માપ તો હોય નહીં, આપણે 10:30 બંધ કરવાનું છે. તો ચાલી તો એની અંદર મોડું થયું, એટલે જે હળમતાલાના સદગ્રસ્ત હતા એ દૂધનો પ્યાલો લઈને આવ્યા કે સાહેબજી આ વાપરી લ્યો, આ ચાલે છે હજી. તો જોઈને કહે છે કે હવે તો ભોજન થવા આવ્યું અને અત્યારે દૂધ પીશું, અને અમારાથી કેમ વપરાય. આ મણીલાલ નિર્ણય લઈને આવ્યો છે અભિગ્રહ, કે જ્યાં સુધી એના મનનો ખુલાસો ન થાય ત્યાં સુધી એને અન્ન પાણીનો ત્યાગ છે, તો મારે ખુલાસો તો કરવો પડશે ને. કે બંધ કર્યું, મણીલાલને બોલાવ્યા અને કે કેમ આખી રાત રડ્યો હતો. તો કે મને તમારા દર્શને આવવા નહોતા દેતા, પણ કે મેં તો તને કહ્યું હતું ને કે આપણો સમાગમ થશે. ઓલા કોને સાથે લાવ્યો છું? આણંદલાલ દૂર હતા, દૂર કૂવા પાસે ઊભા હતા. તો કે આણંદજી છે તારી સાથે આવ્યા છે, ત્યાં બાપા એ મોકલા છે. ચોક્કિયાત પસાય તો એ કે આણંદજી એમ વિચારે છે કે આ મણિલાલને અત્યારે રાયચંદભાઈ સાથે સત્સંગ થાય છે અને રાયચંદભાઈને સમજાવે છે હવે આ દીક્ષા લેવડાશે, એટલે હું બોટાદ જઈને બધું રાયચંદભાઈને કહી દેવાનો છું, આપણે તો જે વાત હોય સ્પષ્ટ કહી દેવી. આવા વિચાર ચાલે છે. એને મણિલાલને કહીને પછી કીધું આણંદજીને બોલાવો, એટલે મણિલાલે આણંદજીને બોલાવ્યો, આવો ને તમે અહીંયા બેસો. કેમ આણંદજી, શું વિચારો છો? આણંદજી કે કાંઈ નહીં સાહેબ, ખોટું બોલો માં, તમે એમ વિચારો છો ને કે આ મણિલાલ અમારી યારે વાત કરે છે એ બધી વાત રાયચંદભાઈને જઈને કહી દેવી છે, આ રાયચંદ ગાંધીને, કે આ મણિલાલ આમ કરતા હતા. તો સાહેબ મારી ભૂલ થઈ ગઈ, આપ તો આ પરમ જ્ઞાની છો વગેરે વગેરે આ એને જાણી લીધું. પછી મણિલાલને જમવા બેસવાનો હતો, મણિલાલે બીજો નિયમ લીધો કે સાહેબની સાથે જમવા બેસાય તો જમવું, ને તો ન જમ. હવે નાની રૂમ એમાં બેઠા પાંચ છ જણા અને બાકીના બધાના બાર પંગત થઈ ગઈ. જમવાનું શરૂ કરો, કૃપા દેવ કે જમવાનું શરૂ નહીં થાય, ઓલા મણિલાલ આતુર છે અંદર આવવા માટે, એને બોલાવો, એની જગ્યા કરો ક્યાંક. એટલે એક ભાઈ ઊભા થઈ ગયા, મણિલાલને બેહાડ્યા. વળી તો એનો ત્રીજો નિયમ હતો કે સાહેબજી એના મોઢેથી આગ્રહ કરે તો રોટલી લેવી, નહીં તો ન લેવી. વળી બેઠા અને પીરસવાનો ચાલે છે, રોટલી પીરસવાના તે સાહેબે હુકમ કર્યો પીરસનારને, અહીંયા આવો, રોટલી લેતા આવો, રોટલી થપ્પો, આ મણિલાલને પીરસો અને એને ઘી ને ખાંડ વધારે દેજો. કા મણિલાલ વિચાર કરે છે કે હું જે જે વિચારું છું એક ક્ષણની અંદર આ મહાત્મા બધી વાતને પકડી લે છે. આ અંતર્યામીપણું જે એમનું છે કે એ રોટલી લીધી. પછી રાત્રે વિચાર કર્યો કે મારે સાહેબની સેવા કરવી છે. હવે બાકીના જે નિયમિત જે લોકો હતા એ સાહેબની સેવા કરતા હતા અને મણિલાલને તોલાએ કીધું તમે આગા બેસો, દૂર બેસો, કેમ કે આ તો અપરિચિત હતા. સાહેબજીએ તરત કીધું બધા ઊભા થઈ જાઓ, પેલા મણિલાલને અહીંયા બેસાડી દીધો. એ કામ પૂરું થયું. રાત્રે મણિલાલ વિચાર કરે છે કે જો અહીંયા સુવાનું સાથે મળે તો સારું, કેવું સારું. અને મણિલાલની પથારી બહાર, અને તરત જ હુકમ થયો કે મણિલાલને કયો અહીંયા પથારી નાખીને સૂઈ જાય, સૂવું હોય તો, એની ઈચ્છા હોય તો. આ બધા પ્રસંગો બને આશ્ચર્યકારક. અને પછી મણિલાલને તો રાતના વારંવાર જાગે થોડી થોડી વારે કે સાહેબજી શું કરે છે, સાહેબજી શું કરે છે, કુતૂહલતા હોય ને કે આ સંત કેવા છે, જ્ઞાની કેવા છે, એનું ધ્યાન કેવું છે વગેરે વગેરે. તો ત્રણ ચાર વાર જાણે મણિલાલ જાગો છો, આને પોતે ધ્યાનસ્થ હોય તો મણિલાલ જેવો પ્રયત્ન કરે એ પાછો એ તો પોતે કલાક દોઢ કલાક હોઈ જાય પાછો મણિલાલ. પણ સાહેબજી તો અમે તો નિંદ્રાને પરિહરી છે, સતત જાગૃત છીએ. મણિલાલ જાગો છો? અને આ મણિલાલને પૂછ્યું કે હવે કંઈ પાણી મણી પીવું છે, તરસ લાગી છે મણિલાલ? ના ના સાહેબ, અભંગ ચોવીયાર છે. જેવું ભાવિ સાહેબની ઈચ્છા હતી કંઈક જ્ઞાન પીપાસાનો બોધ થાય તો રાત્રે કરવો, બેઠો છે ઉતો છે તાલો વાત કરીએ. ગજબની વાત ચાલે છે. એમનું આણંદની અંદર ધર્મશાળામાં વિતરા છે. એ ધર્મશાળામાં એક મોતીચંદભાઈ આવ્યા હતા, એણે 14 પ્રશ્નો તૈયાર કર્યા હતા અને એની પાઘડીમાં ઓલો કાગડીઓ ખોસીને આવ્યા હતા. જૂના જમાના રવાણા ભૂલ નહોતા એને પાઘડી પકડતા, અને આવીને બેઠા તે બોધ ચાલતો હતો. એ બોધ એવો ચાલ્યો કે એના 14 પ્રશ્નોનો જવાબ અંદર આવી જતો હતો. બોલો કે મારે તો આ પાઘડી ઉતારવાની જરૂર ન પડી. મુંબઈની અંદર આજે નગીનદાસની આપણે વાત કરી, એ સાહેબજીની પેઢીની અંદર પછી કામ કરવા માટે અભ્યાસ કરવા રોકાણા ધર્મનો ધંધાનો. એના ભાઈ પોપટલાલ એ ચોખાની આડતનો વેપાર કરતા હતા, એટલે ચોખાની આડતના વેપારની અંદર નગીનદાસે એકવાર એને સમાચાર મોકલા કે તમારે 1000 રૂપિયા તાત્કાલિક ચેક મોકલવો પડશે આડતનો વગેરે વગેરે. તો પોપટલાલ તો મૂંઝાણા, આટલી રકમ ક્યાં લેવા જેવી, આટલી તો કંઈ બની શકે એમ હતી નહીં, સ્થિતિ એવી નહીં, એક સાથે ક્યાંથી મોકલાય. એટલે એણે નગીનદાસ ઉપર પર્સનલ કાગળ લખ્યો કે કંઈ તજવીજ ત્યાં થાય એમ છે, કંઈ થાય આપણું બધું સોદો વગેરે તો કંઈક કામ થાય. એ કાગળ ટપાલી આપી ગયો, સાહેબજી બેઠા છે પેઢી ઉપર, નગીનદાસ એ કાગળ ખોલવાનો છે, ત્યાંને કહે છે પોપટનો કાગળ આવ્યો છે. કાગળ હજી ખોલ્યો નથી, પોપટનો કાગળ આવ્યો છે, પોપટ મૂંઝાય છે, આવડી મોટી રકમ તારે અવેજની મંગાવાય, હુંડી લખાવી લીધી હોત તો શું વાંધો હતો, આ કાગળ હજી તો લે, પછી ખોલીને જોયું તો અંદર એ જ વાત બધી હતી. તો આવી ટાઈપનું એમની અંતર્યામીપણાના એટલા ઉદાહરણો છે. મનસુખલાલ કિર્ચન મોરબીની અંદર સાહેબના બોધમાં ગયા, તદ્દન નવીન પરણેલા હતા, નાની ઉંમર, લગ્ન થયેલા 5-15 દિવસ થયા હશે કે 2 મહિના થયા હશે. એ લખે છે, પોતે લખે છે કે 9 વાગ્યા સુધી બોધ ચાલ્યો, પછી કેટલું ચાલશે તોલાએ કીધું કે અહીંયા નક્કી નહીં હોય, અહીંયા નિયમ નથી, અહીંયા તો બોધ ચાલે એટલે ધારા ચાલે. તો 9 વાગે કે મારી વૃત્તિ ચંચળ થઈ ગૃહસ્થી તરીકેની, એટલે હું તો ઊભો થઈને ચાલ્યો ગયો. પછી ખૂબ પશ્ચાતાપ થયો કે આવા સત્પુરુષ આવ્યા છે અને આપણે વિષય કશાયના પ્રમાદની અંદર પડ્યા છીએ, ઓહો કેવો કમનસીબ આપણે છીએ. ખૂબ ખેદ, પારાવાર ખેદ થયો. અને બીજા દિવસ સવારે 9 વાગે પાછા સત્સંગમાં પહોંચ્યા એટલે તરત કીધું, મનસુખ ખેદ ન કરવો, સદાચરણ જ્ઞાનીઓને પણ પ્રિય છે, પણ તમે ખોટા ખેદ ન કરો, પુરુષાર્થની વૃત્તિ રાખો. અને એ મનસુખને વિકલ્પ આવ્યો કે આ પ્રકારનો તિથિ પાડવી, બીજને બદલે ત્રીજ પાડીએ તો શું વાંધો, પાંચમની છઠ પાડીએ તો શું વાંધો, આઠમની નોમ થાય તો શું વાંધો, વગેરે વગેરે. એ કે આજ તો પૂછી લેવું છે આપણે સત્સંગની અંદર. અને બીજે દી જ્યાં જાય હજી બેઠા ત્યાં કે મનસુખ તિથિ પાડવી, કાંઈ બીજી વાત જ નહીં, તિથિ પાડવી. પછી એક દિવસ એના મનસુખના પિતરાય ભાઈ નાનચંદ, એ નાનચંદ વાંકાનેર પોલીસ ખાતાની અંદર ક્લાર્ક તરીકે નોકરી બજાવે, એની બદલી માંગરોળ થઈ, કે ખટપટાલી ઓલો મુંજાઈ માંગરોળ જેવા એ જમાનામાં માંગરોળમાં બદલી થઈ. અને આ મનસુખલાલે લખ્યું કે અહીંયા કૃપાળુદેવ પધાર્યા છે, અમને તો હમણાં સારો લાભ મળે. નાનચંદે પ્રશ્નો લખ્યા કે મારા વતી તમે પ્રભુને પ્રશ્ન આ પૂછજો, માર્ગદર્શન માગજો. એ પ્રશ્ન પત્ર એ લઈ જવાનો હતો, એમાં એ મનસુખભાઈ કે તે દી હું ભૂલી ગયો, કાગળ રહી ગયો ઘરે, પણ મેં વાંચ્યો હતો, પણ મને આવી ખબર હતી. એટલે હું તો ગયો સત્સંગમાં અને કૃપાળુદેવ સામે બેઠો અને કહ્યું કે સાહેબ કોઈ શખ્સ આવી પ્રકારનો કંઈક પૂછાવે છે. એટલે કે નાનચંદનો પ્રશ્ન છે, પત્ર આવ્યો છે કે તમને પોલીસ ખાતાની નોકરીમાં છે અને ત્યાં જરા કપટ ચાલે છે બધી વ્યવહારની વિભાગીય, અને એમાં મૂંઝાય છે. આ કે સાહેબ તમારા ઉપર પત્ર આવ્યો છે. એને એમ કે બારોબાર મન કદાચ નાનચંદે કૃપાળુદેવને લખી નાખ્યો હોય અને મને નકલ આપી હોય. તો કે ના, આ કે મારો પત્ર એને ખિસ્સામાં આપને પોતે જ ભૂલી ગયા હતા, આ છે નહીં ને સાહેબ, તો આ બધી વિગત આપણને કહી દીધી. આવું અંતર્યામીપણું, આ પુરુષના અભ્યંતર દશા સમજવી છે. ત્યાર પછી વિતરાગી કરુણા, એક એક પાસું બદલવું પડશે, બધું નહીં પૂરું થાય. વિતરાગી કરુણા કેવી, એ મહાપુરુષને વિતરાગી કરુણા હતી. સુરતની અંદર મુનિને થયું કે માંદગી આવી છે અને મરી જઈશું, દેહ છૂટી જશે. પત્ર રાખ્યું કે સાહેબ દેહ છૂટી જશે તો અમે રખડી મળશું. કેવી કરુણા હશે, 6 પદનો પત્ર માત્ર મુનિને, એનું મરણ સુધરે અને તત્વનો બોધ થાય, એટલે 6 પદનો અદ્ભુત ચમત્કારી પત્ર જેને આપણે કહીએ એ મુનિને મોકલ્યો. આ પુરુષની કરુણા કેવી. સૌભાગ્યને થયું, ઉંમર થઈ છે, વંચાતું નથી, તાવ ઉતરતો નથી, હલાતું ચલાતું નથી, ખાટલામાં પડ્યા છે, 30-30 વર્ષથી આ સત્સંગ સમાધાન કર્યા છે, પણ ક્યાંય હજુ મનનું સમાધાન આત્મદર્શનનું થયું નથી. એણે પત્ર લખ્યો કે સાહેબ હવે તો મરતક નક્કી છે, મરવાના છીએ, એને તારીખ લખી નાખી. કૃપાળુદેવને કેવી કરુણા હશે એ વાંચે છે, નડિયાદમાં વાંચે છે, વાંચતા વાંચતા ઓહ આ પુરુષની કરુણા. અંબાલાલ ફાનસ લાવો અને સ્મશાનની અંદર એક ઓરડીની અંદર, અંધારી ઓરડીમાં આત્મસિદ્ધિ સુભાગના પત્રના જવાબમાં લખે છે. લ્યો સુતા સુતા વાંચીએ અને આત્માનું દર્શન થાય એવું કંઈક લખીને મોકલો ને, તમારા જીભે તો સરસ્વતી છે. અને આ પ્રભુ આત્મસિદ્ધિ મોકલે સૌભાગને, અને સૌભાગ લખે કે અમને હવે 2 ફાટ આત્મા દેખાય છે. આ એની કરુણા કેવી કરુણા હશે. જુઠ્ઠાભાઈનો સંપર્ક થાય છે અને તરત ખ્યાલ આવે છે, ઓહો આ પુરુષ તો હવે જલ્દી ઉર્ધ્વ ગતિએ બીજી ગતિ તરફ જઈ રહ્યો છે. અને એને 7-8 પત્રો અને થોડો બોધ આપી અને જુઠાભાઈ ઉપર કેવી કરુણા કરી, કેમકે જુઠાભાઈએ એની સેવા કરી. મોક્ષ માળા પ્રકાશનનું બધું જ કામ એ જુઠાભાઈએ સંભાળી લીધું, અને એને એ જુઠાભાઈને મોક્ષ માર્ગને દે એવું સમ્યકત્વ એ પુરુષની અંદર એણે પ્રગટ કર્યું. ઉગરીબાઈને કેવા સંભાળી લીધા, જુઠ્ઠે જુઠાભાઈના વિધવા, 21-22 વર્ષની ઉંમરની બાઈ વિધવા થાય, આખો જન્મારો કાઢવાનો હોય, અને એને કૃપાળુ દેવનો પત્રવ્યવહાર ચાલતો હતો, કોઈને ખબર નહોતી, અને કૃપાળુ દેવ એને બરોબર ઊંચી ઊંચી દશાએ, આ કેવી એની કરુણા કેવી, કૃપાળુ દેવ વિતરાગી કરુણા જગતના જીવો પ્રત્યેની એમની. વવાણીયાની અંદર મા સતીજી વિહાર કરતા કરતા આવ્યા, સાંભળ્યું કે બહુ વિદ્વાન પુરુષ છે, તો કહ્યું મળવા બોલાવો. પોપટ મનજી એમને ઉપાશ્રય લઈ જાય, તો કે અમે તો સંયમ ધારણ કર્યો છે અને સંયમમાં રહીએ છીએ, બહુ દ્રઢતાથી રહીએ છીએ, પણ તત્વનું ભાન નથી અમને, અમને કંઈ સમજાતું નથી, એક આગમની વાણીના અર્થ સમજાતા નથી, અમારો કાળક્ષેપ નિરર્થક જાય છે, આની કરુણા કેવી. કે ભલે તો કે તમે અમને કંઈ સમજાવો, અને મોક્ષ માળાનું સર્જન કર્યું. 3 દિવસમાં 108 પાઠ, જે અબુદ્ધ છે, જે નવોદિત છે, જે નવી પેઢી છે, એને જૈન ધર્મની અંદર પ્રવેશ થાય, શ્રદ્ધા થાય. મોક્ષ માળાના 108 પાઠ કેવળ વિતરાગી કરુણાથી એમણે આ મહાસતીજી અને જગતની યુવાન પેઢી માટે થઈને લખીને આપી દીધા. ગાંધીનો પ્રશ્ન ડર્બનથી આવે છે, મૂંઝાઉં છું, ધર્મ પરિવર્તન કરવું છે, ધર્માંતરની સ્થિતિ ઉપર આવેલો ત્રિભેટે ઉભેલા પુરુષને અને કરુણા કેવી, એના 27 પ્રશ્નો અને એનો જવાબ દેવો, અને 27 પ્રશ્નો જાત જાતના પ્રશ્નો, બુદ્ધિના પ્રશ્નો આવા, છતાં પણ એની કરુણા કેવી કે મુંબઈના જીવનમાંથી સમય કાઢીને આટલું વિસ્તૃત 4-5 પાનાનો છાપેલા એ પત્રના જવાબ એણે ગાંધીને મોકલા, અને સાથોસાથ 5-1 પુસ્તકો મોકલા. ગાંધી તો લખે છે કે મારી એની સાથેનો વ્યવહાર બહુ લાંબા સમય સુધી રહ્યો, 200 જેટલા પત્રોનું પોટલું તો મેં યુરોપના પ્રવાસમાં ગુમાવી દીધું કૃપાળુ દેવના પત્રોનું. આ પુરુષની કરુણા કેટલી, જે સંપર્કમાં આવે છે એના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે એ કેવી કરુણા કરે છે. કાવીઠાની અંદર ગયા છે, ઝવેરશેઠની પુત્રી મણી, એ મણીને સસુર પક્ષમાંથી સંકટ ઊભું થયું છે, કોઈની દ્રષ્ટિ બગડી છે. કૃપાળુદેવ કાવીઠા પહોંચે છે, અજાયણો પ્રદેશ, અજાયણું ગામ, અરે અગા સ્ટેશને ઉતરીને કોઈ માણસને કે જાઓ ઝવેર શેઠને કયો મહેમાન આવ્યા છે, શેઠને ખબર નથી કોણ મહેમાન છે, અને એને ત્યાં જવું છે, અને બોરસદ ગયા હતા ઝવેર શેઠ, તો ઘરેથી પેલું સિગ્રામ આવે છે, જાય છે, ત્યાં જવાનું કારણ એક જ, બેન મણીને બોલાવીને કહે છે, મણી મૂંઝાય છે, એને કૃપાળુ દેવને મળવાની ભાવના છે, કે છે કે બેન જો તારા ઉપર કઈ એવો વખત સંકટનો આવે તો દેહનો ત્યાગ કરજે, પણ સીલ છોડીશ, માં સીલના રક્ષણ માટે થઈને દેહનો ઘાત કરવામાં દોષ નથી. કેવું પાવિત્ર્ય, કેવી ઊંચાઈ, આત્મઘાત પણ કરવો, કુવામાં ડૂબી મરજે. મણીને આ પ્રકારનો એની કરુણા કેવી. સૌભાગ્યને કહે છે જ્ઞાનધારા સંબંધી આ માર્ગ પરિપૂર્ણ રીતે હરિનું સ્વરૂપ અમારે તમને સમજાવવું છે, આ સમાગમમાં થોડું, પણ આ જીવનમાં તો પૂરેપૂરું સમજાવીશું જ. સૌભાગ્ય પ્રત્યે નિમની કરુણા, અને એ કરુણાને કારણે સૌભાગ્યના મૃત્યુ પહેલાં 5 દિવસે અંબાલાલને સૂચન કર્યું કે તમે ત્યાં પહોંચો, અને મહામુનિઓને દુર્લભ એવું સમાધિ મરણ સૌભાગ્યને કરાવીને મુનિઓને કીધું કે તમે સૌભાગ્યના અંતિમ સમયની અનુપ્રેક્ષા કરો. એક વાત લઈ લી, બીજી 2-3 છે, બાકીના બધા પ્રસંગ છોડી દઈએ. એમની દેહાતીત અવસ્થા, આ પુરુષની જન્મજાત જ્ઞાન છે એમ દેહાતીત અવસ્થા છે, કેવી છે. 55 દાદાનું મૃત્યુ થાય છે, 10 વર્ષની ઉંમર છે, સ્મશાને જાય છે ધોણી લઈને, ઉઘાડા પગ છે અને સૂળનો કાંટો ભોકાઈ ગયો છે, પાછા આવે છે ત્યાં સુધી બોલતા નથી. માં કહે છે કે આ પીડા કેમ ખમાણી તારી, પણ દશા દેહાતીત છે. એવી દેહાતીત દશાનો અનુભવ એ ઉત્તર સંડામાં ગયા છે, વસોમાં ગયા છે, ખેડામાં ગયા છે, એ કહે છે કે એટલા એટલા મચ્છરો, ડાંસ કાવીઠાની અંદર વગેરે, પણ કૃપાળુદેવને કોઈ પણ પ્રકારનું ત્યાં શરીર પ્રત્યેનું એટલું ધ્યાન નહોતું કે એ બધા ઉપદ્રવની વચ્ચે રાત્રિની રાત્રિ એ ધ્યાન કરતા અથવા બોધ આપતા. શંકર ભગત તો લખે છે કે આપણે ભગતડા, આપણને આ જીવાત કરડે છે તો આને નહીં કરડતી હોય, એને તો ઝવેર શેઠને પૂછ્યું. ઝવેર શેઠ કે એમની દશા તો દેહથી પર છે, એવી એમની દેહાતીત અવસ્થા. કે કાવીઠાના જંગલની અંદર જોઈએ, ઉત્તર સંડાના વનક્ષેત્રમાં જોઈએ વગેરે. પૂછ્યું દેવકર્ણજીએ કે પ્રભુ આપનું શરીર આવું કૃશ કેમ છે? એણે કહ્યું મુનિ જીવનના બે ભાગ છે, બે બગીચા છે, એક આત્માનો બગીચો છે એક દેહનો. આત્માના બગીચાનું સિંચન કરીએ છીએ એટલે દેહનો બગીચો સુકાઈ જાય છે. એણે શરીરે અમારી સામે કજિયો માંડ્યો છે, અમે પાર પડવા દેતા નથી. આવી દેહાતીત દશા એમની. મુનિઓને મળવા બોલાવ્યા છે નરોડાની અંદર ભાગોડે, અને આખો રેતીનો પ્રદેશ. બપોરના 12 વાગી ગયા છે અને ગ્રીષ્મ ઋતુ છે, ધગધગતી રેતી, તાપ કરતા પણ રેતી ગરમ. અને જેવા જુએ છે મુનિઓને આવતા, કૃપાળુદેવ પોતાના પગરખા કાઢી નાખે છે અને ચાલતા જાય છે મુનિઓની સામે. અને ધીમી ચાલે, સરળ સંયમીથી એ ચાલે છે. મુનિઓ તો કહે છે અમે ઉછળતા ને કૂદતા ચાલતા હતા, અને અમારું ઉપરણું હતું એ અમે નાખીએ જરાક, વળી પગ મૂકીએ, વળી બીજો નાખીએ, એમ કરતાં કરતાં અમે વડ નીચે પહોંચવાનું હતું પહોંચ્યા. અને કૃપાળુ દેવ તો ત્યાં જઈને શાંતિથી ધીમી ચાલે ગયા, બેસી ગયા, બેસીને બોધ કર્યો કલાક દોઢ કલાક સુધી. અમે જોયું તો એના પગના તળિયા લાલ ચોળ ગુમ થઈ ગયા હતા, પણ એને હાથ પણ ત્યાં ફેરવો નથી. એમની આવી દેહાતીત દશા. એ એમની સૌભાગ્ય પૂછ્યું કે તમારી દશાનું અમને કંઈ સમજાવશો? તો કે હા, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે જ્ઞાન દે દે. અશરીરી ભાવથી જીવતા હતા. દેહાતીત દશાનું કારણ એ જીવનનું આખું સૂત્ર, એનો ભાવ કયો આપણે કહીએ ને, પરમ પરિણામિક ભાવ, ઔદયિક નહીં, એમાં પણ જ્ઞાન સહિતનો પણ નહીં, પરમ પરિણામિક. એટલે કહે છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરીને અન્ય ભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. આત્મ સ્વરૂપને વિશે સ્થિતિ છે, અત્રે તો આત્માકારતા વર્તે છે. આત્માકારતા એટલે આત્મ સ્વરૂપ રૂપે આત્માનું પરિણમવું તે છે. અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે અને ભાવ નહીં થી તો અશરીરીપણું છે. આ સિદ્ધપણું છે, અશરીરી ભાવ એ સિદ્ધ દશાનું લક્ષણ છે. એક સમયને વિશે પણ જો આ ઉદય અસત્તાને પામે તો બધું છોડીને અમે અહીંથી ચાલ્યા જઈએ એટલી મોકળાશ અમારા આત્માને વિશે વર્તે છે. અમારો અભિપ્રાય દેહ પ્રત્યે કંઈ પણ હોય તો તે કેવળ આત્માર્થે છે. આત્મા એ જ ધ્વનિ અમારા રોમે રોમમાં, શ્વાસે શ્વાસની અંદર, અહોરનિશ પ્રત્યેક પદાર્થના ગ્રહણ અને ત્યાગની અંદર એ જ ગુંજ્યા કરે છે. અમારું ચિત્ત આત્મા સિવાય અન્ય કોઈ પણ સ્થળે પ્રતિબદ્ધ થતું નથી, કોઈ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, કેવળ સ્વરૂપમાં જ સ્થિર છે. આવી અશરીરી અવસ્થાને કૃપાળુદેવના જીવનચરિત્ર આલેખનારા કહે છે કે આ તો પ્રયોગ, સમયસારનું પ્રયોગ સિદ્ધ સ્વરૂપ છે. જેવો આત્મા ગાયો છે શુદ્ધ, એવો આત્મા તો હાલતો ચાલતો જીવતો જાગતો છે. આ તો કર્મગ્રંથનું વેદનરૂપ અને અનુભવરૂપ સ્વરૂપ છે. કર્મગ્રંથમાં જેટલી પ્રકૃતિ જાણવી એટલી જાણો, એ કર્મગ્રંથને જીવતો જોવો હોય તો શ્રીમદનું જીવન જુઓ. ભાવ નહીંથી સિદ્ધપણું છે, સિદ્ધ તો અરૂપીપણું છે. કૃપાળુદેવના જીવનની અંદરથી ખ્યાલ આવશે અને મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું? કેટલા પ્રશ્નો આવે છે. આવું એનું પરમ નિર્ગ્રંથપણું પછી, જેમાં શરીર અશરીરી અવસ્થા છે એ વિચરતા હતા શરીર સાથે, તો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આવો નિર્ગ્રંથ છે. ભગવાનનો વિતરાગનો સાધુ એની ઉત્કૃષ્ટ અવસ્થા એ નિર્ગ્રંથપણું છે. બાકીની બધી ક્રમિક વિકાસ છે, પણ ઉત્કૃષ્ટ એ નિર્ગ્રંથ. એમનું નિર્ગ્રંથપણું કેવું? તો પૂછે છે મોહનલાલજી કે સાહેબ તમે આ બધું કરો છો, તો કે એમાં જ્ઞાન દશા કેવી રહેતી હશે? તેણે કહ્યું, મુનિ, અમે સમય માત્ર પણ આત્માને ભૂલતા નથી. સૌભાગ પૂછે કે જણાવો તો ખરા તમારી દશા વિશે, તો કે જણાવવા જેવું તો મન છે જે અમારા આત્મ સ્વરૂપ ઉપર સ્થિર થયું છે, જેમ નાગ મોરલી ઉપર સ્થિર થાય છે. સૌભાગ, સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તે અનુભવીએ છીએ, અનુભવીએ છીએ. પરમ ઉદાસીન ચિત્તની અવસ્થા છે. અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે એ સૌભાગભાઈને કહે છે. કલોલના કુંવરજીને પત્ર લખે છે, એમાં લખે છે કે નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા બૌદ્ધ પુરુષનું આમે લખે છે. ધારસીભાઈને લખે છે કે મોહ મહીથી અમોહપણે જેની સ્થિતિ છે એવા રાયચંદ. અંબાલાલ પૂછાવે છે ત્યારે એને જ લખે છે કે આ પ્રવૃત્તિ જોગમાં છીએ પણ આત્મદ્રષ્ટિનું અખંડપણું એથી બાધા પામતું નથી. ચારે બાજુ અવિષમપણે આત્મધ્યાન વર્તે છે એવા જે રાયચંદ, એને ફરી ફરી નમસ્કાર, પોતે પોતાના આત્મ સ્વરૂપને નમસ્કાર કરે છે અને કહે છે સૌભાગને કે પરમાનંદરૂપ હરિને એક ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ વૃત્તિ અને લેખનો હેતુ છે. જે જ્ઞાન દશામાં હાથ નોંધમાં એક સરસ અદ્ભુત વાક્ય આવે છે. સમય થયો છે પણ એક નિર્ગ્રંથતાનું બાકી છે, પૂરું કરી લઈએ અત્યારે આપણું, કે જે જ્ઞાન દશામાં ત્યાગા ત્યાગ જેવી કોઈ સંભવે નહીં એવી જ્ઞાન દશાની જે સિદ્ધિ છે, જેને વિશે એવો તું સર્વસંગ દશા જો અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને બાધરૂપ નહીં થાય આવી પૂર્ણ કામતા એમને પ્રાપ્ત થાય છે. એ લખે છે કે મોક્ષ સિવાય તો કોઈ સ્પૃહા કે ઈચ્છા નહોતી, એ પણ હવે સંપૂર્ણ આત્મરમણતા થવાથી આ નિર્ગ્રંથ આત્મરમણ સાધુ છે એ મુનિ છે એને નિર્ગ્રંથ કહેવાય છે, એ થવાથી હવે મોક્ષની ઈચ્છા પણ ગઈ છે. હે તારા અભેદ સ્વરૂપમાં અમારો નિવાસ થયો છે. કોના? આત્માના અભેદ સ્વરૂપમાં. ત્યાં લેવા દેવાની કડાકડથી મુક્ત થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે, આ પૂર્ણ કામતાની સ્થિતિ છે. 328નો પત્ર, બનારસીદાસજીનું પદ એ મોકલે છે અને સૌભાગને કહે છે કે આનો અર્થ જેવો સમજાય તેવો લખજો. સૌભાગ લખે છે શું સમજાય, તમને સમજીએ તો આ પદનો અર્થ સમજાય. વિશેષ જે કંઈ છે ચરિત્ર અવસરે આપણે લઈશું. અંતની અંદર આપણે એટલું જ કહી શકીએ કે આવા પુરુષ, આવા પરમ તારક, પરમ સદગુરુ, પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ આ અવનીમાં આત્માપણે અવતર્યા, સહજાત્મપણે વિચર્યા અને પરમાત્માપણે સમાધિસ્થ થયા. ધન્ય છે એ ભૂમિને જ્યાં એમનો જન્મ થયો, એથી વિશેષ ધન્ય છે એ ભૂમિને જ્યાં એમણે એમનો દેહોત્સર્ગ કર્યો, ધન્ય છે એ ક્ષેત્રને કે જ્યાં જ્યાં તેઓ વિચર્યા, ધન્ય છે એ જીવોને કે જેઓ એને ઓળખ્યા અને ધન્ય છે એમને કે જેમણે એને ભગવાન સ્વરૂપ ઓળખીને જેઓ એને ઉપાસે છે. આવા પરમ કૃપાળુ દેવ એ કહે છે કે એનું કેટલું મહાત્મ્ય છે, તો કહે છે કે યુગ પ્રધાન આચાર્ય સમાન આ કાળના પ્રાજ્ઞ, ગીતાર્થ, તત્વજ્ઞ અને સમયજ્ઞ આવા પુરુષ અધ્યાત્મ યુગના નવ પ્રવર્તક તીર્થંકર દેવના સનાતન અને શાશ્વત જીન શાસનના પ્રભાવમાં જ્યારે જ્યારે ઓટ આવે છે, ઉણપ આવે છે, લોમ વિલોમ રૂપ સ્થિતિ પ્રાપ્ત થાય છે, એ પ્રવાહ અવરોધાય છે, છેદ વિચ્છેદરૂપ વ્યવધાન ઉત્પન્ન થાય છે, ત્યારે વિતરાગ ધર્મના માર્ગનું અનુસંધાન કરાવી અને જીનેશ્વરના શાસનનો તાતણો 300-400 વર્ષ સુધી આવા પુરુષો લંબાવી દે છે, અણિશુદ્ધ માર્ગ જગતના જીવોને આપે છે. એવા પરમ કૃપાળુ દેવને આપણે વંદન કરીએ, એમની સ્તુતિ સાથે આપણી વાતને પૂરી કરીએ. નિત્ય નિરંજન અંતર જામી રહો નિરંતર અંતરમાં, આત્મામાં રમતા રાજેશ્વર, દીઠા નહીં સ્વરૂપાંતરમાં. સમય સમય તુજ ચરણ શરણની ભક્તિ મુજ ઉરવહી રહો, નિષ્કારણ તુજ કરુણા કથની મુજથી કેમ કથાય હો. મુજ રોમ રોમે રાજ તારા નામ નો રણકાર હો, મુજ શ્વાસ શ્વાસે રાજ તારા સ્મરણ નો દબકાર હો. પ્રગટ પ્રભાવી નામ તારું કરે કર્મ નિકંદના, એવા પ્રભુ શ્રી રાજને ભાવે કરું વંદના. બીજા પ્રભુ મહાવીરને કોટી કોટી વંદના. ઓમ સજાત્મ સ્વરૂપ.